પણ મર્યાદા હોવી જોઈએ, અદ્ભુત મર્યાદા છે સીતાની. જો આ સંસારમાં પણ સ્ત્રીઓને યા આજની દીકરીઓને બહુ સુંદર રામાયણ શીખવાડે છે. વાસ્તવમાં રામાયણ જીવતા શીખવાડે છે, ભાગવત મરતા શીખવાડે છે. કેમ જીવવું? રામાયણમાં જોવું જોઈએ. આજની બેન દીકરીઓ ઓછા વસ્ત્ર પહેરે, ઘણી વખત પ્રશ્ન પૂછે, અમે ગમે એવા કપડાં પહેરીએ તમને શું વાંધો? વાંધો અમને નથી, વાંધો તમને આવશે. કારણ કે જ્યારે ટૂંકા વસ્ત્રો પહેરો ત્યારે સંસારના લાખો લોકોની દ્રષ્ટિ કામ વાસનાથી લોકો જોશે, અને કામ વાસનાની દ્રષ્ટિથી જ્યારે કોઈ સ્ત્રી ઉપર કોઈ જોવે ને, એ સ્ત્રીના જીવનમાં કામ વાસના સિવાય બીજું કાંઈ ન આવે, જીવન દુઃખમય થઈ જાય. અમુક લોકો પૂછી શકે, જોવાથી શું ફરક પડે? આ આંખથી જોવા માત્રથી ફરક પડી જાય જીવનમાં? તમને ખબર છે ગરમીની ઋતુમાં આંખ આવે, આંખ આવે ને તો હોજી જાય, લાલ થઈ જાય, અને જેને આંખ આવી હોય એ કાળા ચશ્મા પહેરે. શા માટે કાળા ચશ્મા એટલે પહેરે? કારણ કે જેને આંખ આવી છે એ બીજાની સામે જોવે, જેની સામે જોવે એને પણ આંખ આવી જાય. તો આંખ આવવા વાળો વ્યક્તિ બીજા સામે જોવે તો એને આંખ આવી જાય, તો લાખો લોકો પોતાની આંખથી કામ વાસનાની દ્રષ્ટિથી જેની ઉપર જોતા હોય, જેની ઉપર નજર પડતી હોય, શું એના જીવનમાં કામ વાસના ન આવે? અવશ્ય. માટે મર્યાદા હોય છે. સ્ત્રીઓની કાંઈક મર્યાદા છે, પુરુષોની કાંઈક મર્યાદા છે. ભગવાન રામચંદ્ર, હું ઘણી વખત કહું, આટલું સુંદર મનુષ્ય શરીર મળે ને મર્યાદા ન હોય શું કામનું? તમે જો તમને કહો કે 50 લાખની મર્સિડીઝ ગાડી આપી હોય, ટ્રાયલ ડ્રાઈવ ઉપર ગયા હો, તમે ગાડી ચલાવો, હાઈવે ઉપર 200ની સ્પીડે ચાલે તમારી ગાડી, અને ગાડી દેવાવાળો તમને મોબાઈલ કરે કે કેમ લાગી ગાડી, સ્ટેરિંગ કેવું છે, તમે કહો બહુ સુંદર પાવર સ્ટેરિંગ, ટાયર કેવા છે, બહુ સારા ટાયર, ગાડીનો રંગ કેવો છે, બહુ સારો રંગ, ગાડીની સ્પીડ કેવી છે, બહુ સારી સ્પીડ. પછી ઓલો ફોન કરવા વાળો એટલું કે બધું આજુ, પણ ગાડીમાં બ્રેક નથી એટલે ધ્યાન રાખજો. તો એ 200ની સ્પીડે તમે જઈ રહ્યા છો ત્યારે તમારા મન ઉપર શું વિચારે? ગમે એટલી સારી ગાડી હોય, સારા ટાયર હોય, સારો રંગ હોય, સારું સ્ટેરિંગ હોય, પણ બ્રેક ન હોય તો એ 50 લાખની ગાડી કઈ કામની નથી. આટલું સુંદર મનુષ્ય શરીર, બહુ સુંદર આંખ, બહુ સુંદર કાન, હાથ, બધું ભગવાને આપ્યું, પણ જીવનમાં મર્યાદા નથી તો આ મનુષ્ય જીવન કઈ કામનું નથી. મર્યાદા હોવી જોઈએ, મનુષ્ય જીવન પ્રાપ્ત કરે. ભગવાન રામચંદ્ર, એક એક લીલાઓમાં તમે જોશો કેટલી મર્યાદા છે. હવે મને તો અત્યારે ટેન્શન છે, કઈ લીલા કહું ને કઈ ન કહું, છતાંય ચલો પ્રારંભ કરી દઉં સંક્ષિપ્તમાં જ્યાં સુધી સમય છે. પણ એક વાત તો સાચી છે, રાવણને મારીને જ ઊભો થવાનો છું. એકવાર મારી રામકથા હતી સુરતમાં, 5 દિવસની કથાનું આયોજન સુરતના ભક્તોએ કર્યું, નેતા પ્રભુના. તો 5મા દિવસે રાવણને મારવાનો હતો. સાંજે 8 વાગે કથા ચાલુ કરી અને બધાને કીધું, તું રાવણને મારીને જ ઊભું થવાનું છે. 8ના 9 વાગ્યા, 10 વાગ્યા, 11, 12, 1, 2, 2:30 વાગે, રાતે 2:30 વાગે રાવણ મર્યો. એમ ભાઈ, રાવણ તો રાવણ છે ને ભાઈ, એને મારવો આસાન નથી. હવે જોઈ તમારી કેટલી ભક્તિ અને શક્તિ છે, તમારી ભક્તિ વિશેષ હશે તો જલ્દી મરશે. તો ભગવાનનો જન્મ થયો છે. બહુ સુંદર ગોસ્વામીજી કથા કહે છે કે જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર મોટા થયા, વિશ્વામિત્ર યજ્ઞ કરતા હતા, યજ્ઞમાં બહુ અસુરો બાધા આપતા હતા, એમાં તાડકા, મારીચ અને સુબાહુ આ ત્રણેય એના લીડર હતા. વિશ્વામિત્રએ જોયું કે યજ્ઞમાં બહુ રૂકાવટ આવે છે, બાધા આવે છે, એટલે વિશ્વામિત્ર રાજા દશરથના મહેલમાં ગયા છે. રાજા દશરથની પાસે એના બંને પુત્ર રામ અને લક્ષ્મણને માગી રહ્યા છે. ઘણી ચોપાઈઓમાં રાજા દશરથનું દુઃખ વર્ણન કરે છે. રાજા દશરથ વિશ્વામિત્રને હાથ જોડીને પ્રાર્થના કરે, બ્રાહ્મણ દેવતા, તમારે જેટલું ધન જોતું એ લઈ જાઓ, તમારે મારું જે જોતું એ લઈ જાઓ, પણ તમે રામને ન માંગો, કારણ કે રામ મારો પ્રાણ છે. શું તમે મારા પ્રાણને લઈ જવા માંગો છો? વિશ્વામિત્ર કે નહીં, મારે રામ અને લક્ષ્મણ જ જોઈએ. કહેતા હો તો તમને હજારો ગાયો આપી દઉં, તમે કહેતા હો તો તમારા યજ્ઞની રક્ષા માટે હજારો અક્ષૌણી સેના મોકલું, પણ તમે રામને ન લઈ જાઓ. વિશ્વામિત્ર કગરે છે, પણ વશિષ્ઠજી, ક્ષમા કરો, વશિષ્ઠજી રાજા દશરથને સમજાવે કે પ્રભુ આટલો પુત્ર મોહ ન રાખો, ભગવાનની કૃપાથી જીવનમાં જે ઘટના ઘટે એને સ્વીકાર કરવી જોઈએ. હૃદય ઉપર પથ્થર મૂકી દશરથજી પોતાના પુત્ર રામ અને લક્ષ્મણને રવાના કરે છે. વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા, ભગવાન શ્રી રામચંદ્ર તાડકાને મારે, સુબાહુનો વધ કરે, પણ ભગવાનને મારી જ ને ન માર્યો. ભગવાન રામચંદ્ર લક્ષ્મણને કે તું બોરે, પોતે બાણ લીધું, બાણની આગળ જે ધાર હોય એને તોડી, વગર ધારનું બાણ અને એ ધનુષ્ય પર ન ચડાવ્યું. ભગવાને માત્ર પોતાના હાથથી મારી જ ને આટલું આમ માર્યું તો મારી જ સાત સમુદ્ર પાર જઈને પડ્યો, કારણ કે ભગવાનને ખબર હતી કે મારી લીલામાં સહાયતા કરશે. વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા થઈ. એ જ સમયે જનકપુરમાં રાજા જનક, એમની પુત્રી જગતજનની માતા સીતાના વિવાહની તૈયારી કરે, સ્વયંવર રચાય અને સ્વયંવર સભાનું આમંત્રણ આ સંસારના બધા રાજાઓને આપે. એક આમંત્રણ લઈ વિશ્વામિત્ર પાસે બ્રાહ્મણ આવે, વિશ્વામિત્રને આમંત્રણ. બીજા દિવસે સવારે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ જનકપુર સ્વયંવર સભાની શોભા જવા માટે નીકળી પડે. જંગલના માર્ગે ભગવાન રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર ચાલતા ચાલતા જાય છે, પણ ચાલતા ચાલતા ભગવાન શ્રી રામચંદ્ર જંગલમાં એક દ્રશ્ય જુએ. કેવું દ્રશ્ય હતું? આશ્રમ એક દીખ મગ માહી, જીવ જંતુ ખગ મૃગ તહ નાહી. ભગવાન શ્રી રામચંદ્રે જંગલમાં એક એવો આશ્રમ જોયો, આશ્રમ બહુ સુંદર હતો, પણ એ આશ્રમમાં કોઈ પશુ પક્ષી કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ નહીં, પણ એ આશ્રમમાં આંગણામાં બરોબર ભગવાને એક સ્ત્રીની મૂર્તિ જોઈ, એક પથ્થરથી બનેલી એક મૂર્તિ જોઈ. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રએ વિશ્વામિત્રને પૂછ્યું, પૂછા મુનિ શિલા પ્રભુ દેખી. જ્યારે ભગવાન, આમ તો ભગવાન વેદા આમ સમજીતાની બધું જાણે, પણ છતાંય ગુરુની આજ્ઞા લેવા માટે ભગવાન પૂછે છે કે ગુરુજી આ શું છે? આટલું સુંદર ઘર છતાંય આમાં કોઈ રહેતું નથી, અને આ સ્ત્રીની મૂર્તિ. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રે પૂછ્યું તો વિશ્વામિત્રજી સકલ કથા મુનિ કહા વિશેષ. વિશ્વામિત્રે આખી કથા બહુ સુંદર વર્ણન સાથે સંભળાવી. વિશ્વામિત્રે કીધું કે આ જે સ્ત્રીની મૂર્તિ છે એ ગૌતમ ઋષિની પત્નીની મૂર્તિ છે. ગૌતમ નારી શ્રાપબસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી કૃપા કરો રઘુવીર. હે રઘુવીર, હે રાઘવ, આ ગૌતમ ઋષિની પત્ની છે. એક સમયની વાત, ગૌતમ ઋષિ અને એની પત્ની અહલ્યા આશ્રમમાં રહેતા હતા. ગૌતમ ઋષિનો નિત્યક્રમ, રોજ સવારે કુકડા બોલે અને ગૌતમ ઋષિ જાગી જાય. પહેલાના જમાનામાં આપણે અલાર્મ રાખ્યું ને, એમાં અલાર્મ નહોતા, કુકડા જગાડતા હતા. કુકડા બોલે એટલે સાધુ સંતો જાગી જાય, પણ આજે તો કુકડા ક્યાંથી બોલે, કારણ કે કુકડાને કાપીને ખાઈ જાય માણસો. આજે બોલે પણ કુકડાને ખાવાવાળા વધી ગયા. એક વખત હું મુંબઈથી ભાવનગર આવતો હતો, રસ્તામાં હોટેલ આવી, તે કુકડાની વાંહે ત્રણ ચાર જણા ભાગ્યા. હું જોતો હતો બેઠો બેઠો, ત્રણ ચાર જણા પાછળ પાછળ ભાગે, કુકડો કાં કાં કરે. ચારેય જણાએ કુકડાને પકડી, કુકડાની ડોક મારી, સામે જોતા જોતા વાળી નાખી. અલારામ બંધ. તો પેલાના લોકો કુકડાનો અવાજ સાંભળી જાગતા. બ્રહ્મ મુહૂર્તમાં ગૌતમ ઋષિ રોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગે. એક એક દિવસની વાત, ઇન્દ્રની ઈચ્છા થઈ અહલ્યા સાથે સંગ કરવાની. તો ઇન્દ્ર કુકડાનું રૂપ લઈને આવ્યો અને બ્રહ્મ મુહૂર્ત પેલા રાતે 2:30 વાગે બોલવા માંડ્યો. ગૌતમ ઋષિને લાગ્યું કુકડા બોલ્યા, સવાર પડી ગઈ, ગમછો અને રૂમાલ લઈને નદીમાં નાહવા માટે નીકળી ગયા. અને અહીંયા ઇન્દ્ર કુકડાનું રૂપ બનાવી, પછી ફરીથી ગૌતમ ઋષિનું રૂપ બનાવ્યું અને પાછા ઝોપડીમાં આવીને અહલ્યા પૂછે, તમે કેમ પાછા આવ્યા? બિચારી અહલ્યાને કાંઈ ખબર નહીં. ઇન્દ્રએ ગૌતમ ઋષિના રૂપ લઈ અહલ્યાની સાથે સંગ કરે, અને જેવો સંગ કરી એ ઝૂંપડીમાંથી નીકળવા જાય, એ સમયના ગૌતમ ઋષિ ભોગીને જોવે કે હજી તો રાત પડી છે. પાછા આવે તો જોયું કે મારી જ જેવું ગૌતમ ઋષિનું રૂપ લઈ કોઈક ભાગે છે. તો સૌથી પહેલા ગૌતમ ઋષિ અહલ્યા પાસે ગયા. અહલ્યા પાસે જઈ પૂછવા માંડ્યા, સાચે સાચું કે જે શું થયું અહીંયા? અહલ્યા તો વિચારમાં પડી ગઈ કે આ મારા પતિ છે તો ઓલા એવા ઈ કોણ હતા? જો આ મારા પતિ હોય તો પેલા કોણ છે? અહલ્યા બિચારી કાંઈ ન બોલી શકી અને ગૌતમ ઋષિ પૂછતા રહી ગયા, બતાવો કોણ હતું, શું થયું, શું થયું. જ્યારે અહલ્યા જળ જેમ પથ્થરની જેમ ઊભી રહી, ત્યારે ગૌતમ ઋષિએ શ્રાપ દઈ દીધો, જા હું તને શ્રાપ આપું છું, તું પથ્થર બની જા. અહલ્યા બંને હાથ જોડી પ્રાર્થના કરે, પ્રભુ મારી નાની એવી ભૂલની આટલી મોટી સજા, મારી પર અનુગ્રહ કર. ત્યારે અહલ્યાની પ્રાર્થનાથી ગૌતમ ઋષિ કહે કે મારો શ્રાપ તો હું પાછો ન ખેંચી શકું, પણ તારો ઉદ્ધાર સાક્ષાત પરબ્રહ્મ ભગવાન રામ અહીંયા આવીને કરશે. અને ગૌતમ ઋષિ ક્રોધિત થઈ બારુલા ઇન્દ્રને પકડવા જાય. ઇન્દ્રને શ્રાપ, આમ તો ઇન્દ્રને શ્રાપ બહુ દુષ્ટ શ્રાપ આપ્યો હતો કે તારા શરીરમાં 100 ભગ્ન થઈ જાય, પણ ઇન્દ્રની પ્રાર્થનાથી ગૌતમ ઋષિ શ્રાપને ઓછો કરી દીધો અને અંતે કીધું કે તારા શરીરમાં 1000 આંખ થઈ જાય. ઇન્દ્રના શરીરમાં 1000 આંખ છે, એનું નામ સહસ્ત્રાક્ષ પડ્યું. સહસ્ત્ર અક્ષ જેના શરીરમાં 1000 આંખ, એ આંખથી જોઈ ન શકે, પણ ખાલી રૂપ દૂષિત કરવા માટે. તો રાઘવ, હે રઘુવીર, આ ગૌતમ નારી પાપને કારણે પથ્થર નથી બની, શ્રાપને કારણે પથ્થર બની છે. તમારી રાહ જોઈ રહી છે, જાઓ તમે એનો ઉદ્ધાર કરો. ભગવાન શ્રી રામચંદ્ર ચાલે છે અને ઈ અબલા નારી, વાસ્તવમાં નારી જે હોય ને, નારીના જીવનમાં દુઃખ અને આંસુ સિવાય કાંઈ ન લખી હોય, એટલે તો કવિઓએ કીધું છે, અબલા તેરી યહી કહાની, દિલ મે દર્દ ઓર આંખો મે પાણી. હૃદયમાં દુઃખ અને નારી પાસે રોવા સિવાય બીજો કોઈ ઉપાય ન હોય. અહલ્યાજી 1000 વર્ષોથી ભગવાનની રાહ જોવે અને આજે ભગવાન પધાર્યા છે. જેવા ભગવાને પોતાનો ચરણ કમળ ઉપર કરી અહલ્યાના મસ્તક ઉપર રાખે, એ જ સમયે અદ્ભુત ચમત્કાર, એ 1000 વર્ષોથી પડેલો એ પથ્થર, પથ્થરમાંથી તેજ નીકળવા માંડ્યું અને તેજની સાથે અહલ્યા એક નારી બની ગઈ, નારી બનીને ઊભી થઈ. પર સદ પદ પાવન શોકન સાવન પ્રકટ ભઈ તપ પુંજ સહી. ભગવાન શ્રી રામચંદ્રનો ચરણ સ્પર્શતા જ અહલ્યા ઊભી થઈ ગઈ. અહલ્યા જગ્યા ઉભી છે, બંને હાથ જોડેલા છે, ભગવાન શ્રી રામચંદ્ર ના દર્શન કરી રહી છે, પણ કઈ બોલી નથી શકતો.
અતિ પ્રેમ અધીરા પુલક શરીરા, અતિ પ્રેમ અધીરા પુલક શરીરા, મુખ નહીં આવહી વચન કહી, અતિ
ગોસ્વામીજી કહે છે કે ના શરીરમાંથી તેજ નીકળવા માંડ્યો. આજે ઘણી બધી નારીઓ, ઘણી બધી સ્ત્રીઓ પોતાના શરીરમાંથી તેજ કાઢવા માંગે, પણ તેજ તો કાંઈ હોય નહીં, એટલે બ્યુટી પાર્લરમાં જાય અને ક્રીમ લગાડે, તેલ લગાડે. પણ સ્ત્રીઓ માટે બહુ સુંદર ઉપદેશ છે, તેજ વધારવા માટે બ્યુટી પાર્લરમાં જવાની જરૂર નથી, તેલ લગાડવાની જરૂર નથી. તેજ જ્યારે તપસ્યા કરશો ત્યારે તેજ વધશે. અલિયાની આટલી તપસ્યા જોઈ ભગવાન પ્રસન્ન, અને તપસ્યા પુંજ સહી તેજ પ્રકાશ નીકળવાનો. બંને હાથ જોડીને ઉભી છે અને સહસા ભગવાન પ્રગટ થયા છે. બોલું છે ઘણું બધું, પણ બિચારી બોલી નથી શકતી. ભગવાનના ઉપકારને જોઈ અલિયાની વાણી ગદગદ થઈ. વિચાર કરો, આવી રીતે ભગવાન આપણી સામે ઉભા હોય આપણે શું બોલી શકીએ? એમાં આ અબલા છે, આ નારી છે, મુખમાંથી શબ્દ નથી નીકળતા, પણ છતાંય અહલ્યાએ ધીરજ ધારણ કરી. ગોસ્વામીજી કહે છે
ધીરજ મન કીના પ્રભુ કહું ચિન્હા, ધીરજ રઘુપતિ કૃપા ભગતિ પાઈ, અતિ
પોતાના મુખેથી ગદગદ વાક્યમાં ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ હું તો જન્મથી નારી છું, જન્મથી અપવિત્ર છું, એમાંય મેં આટલું મોટું પાપ કર્યું છે, પણ તમે તો જગતને પવિત્ર કરવા વાળા છો, આજે તમારા સ્પર્શથી હું પવિત્ર થઈ ગઈ છું. હે રાવણને મારવા વાળા ભગવાન, તમે મારી ઉપર કૃપા કરો. પ્રશ્ન થાય, હજી તો ભગવાનને વનવાસ નથી મળ્યો અને ભગવાને રાવણને માર્યો પણ નથી, છતાંય અહલ્યાને કેમ ખબર પડી ગઈ કે રાવણને મારવાવાળા ભગવાન? ભક્તો, જે ભગવાનની ભક્તિ કરે ને એ ભવિષ્યને બાંખવા માંડે. અહલ્યાને આજથી ખબર પડી ગઈ છે કે તમે રાવણનો વધ કરવાના છો. બહુ સુંદર અહલ્યા ભગવાનને હાથ જોડી પ્રાર્થના કરે, હે કમળ નયન, હે કમલ લોચન, તમારું શરીર અદ્ભુત છે, તમારા દર્શન કરી આજે હું પાવન થઈ. પણ હવે જે અહલ્યા વાત કરે છે, અદ્ભુત વાત કરે છે. અહલ્યા કહે છે કે પ્રભુ, મને એવું લાગતું હતું કે મારા પતિ મને જે ખીજાણા છે બહુ ખોટું કર્યું, પણ આજે મને અહેસાસ થાય છે કે મારા પતિ મને જે ખીજાણા છે ને સારું કર્યું, મને ખીજાણા મારા પતિએ મને શ્રાપ આપ્યો સારું કર્યું, કારણ કે હું તમારી ભક્તિ જો કરતી હોત ને તો હજારો હજારો જન્મ સુધી તમારા દર્શન ન થાત, પણ મારા મુનિના શ્રાપને કારણે આજે તમારા દર્શન થઈ ગયા, તમારા ચરણ મને પ્રાપ્ત થયા.
મુનિ શ્રાપ જો દીના અતિ વલખી ના, મુનિ શ્રાપ જો દીના અતિ વલખી ના, પરમ
અલિયાજીની પ્રાર્થના છે. અને ભગવાનની કૃપાથી ગોસ્વામીજી કહે છે કે અહલ્યા ત્યાં વહી ગઈ જે લોકમાં એના પતિ ગયા હતા, એ લોક અહલ્યાએ પ્રાપ્ત કર્યું. મેં વાંચ્યું તો નથી, પણ ભક્તોના મોઢેથી સાંભળ્યું છે. જે લોકો આ જન્મમાં ભક્તિ કરે અને એમાંય પતિ પત્ની જો સાથે ભક્તિ કરે તો મેરા પછી ભગવાનના ધામમાં પણ એ પતિ પત્ની જ રહે અને પતિ પત્ની રહી ભગવાનની સેવા કરે. તો આવી રીતે અહલ્યાનો ઉદ્ધાર કરી ભગવાન શ્રી રામચંદ્ર ધીરે ધીરે જનકપુરમાં પધારે છે. જનકપુરમાં અશોક વાટિકામાં સીતા સાથે મિલન થયું. ભગવાનનું મન સીતા ઉપર આવે અને ભગવાન સમજી ગયા કે આજ સુધી રઘુવંશમાં કોઈનું મન પરાઈ સ્ત્રી ઉપર ગયું નથી અને આજે મારું મન સ્વાભાવિક આ સીતા ઉપર જઈ રહ્યું છે, નક્કી આ મારી પત્ની બનવાની છે. ભગવાનને વિશ્વાસ હતો પોતાના ઉપર. કેવી રીતે તોડશે? ભગવાનને પ્રાર્થના કરે છે.
હરે રામ 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 સીતા રામ રામ રામ,
અને ધીરે ધીરે ધનુષની બાજુ જઈ રહ્યા છે. ભગવાન શ્રી રામચંદ્રના એક એક કદમ સીતાજીને વર્ષો સમાન લાગી રહ્યા છે. શું થશે, શું થશે? ભગવાન શ્રી રામચંદ્ર ચાલતા 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 ધનુષ પાસે પહોંચ્યા છે અને પહોંચી પોતાના ગુરુ વિશ્વામિત્રને પ્રણામ કરે છે.
હરે રામ 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 સીતા રામ રામ રામ,
ગુરુ પાસે જોવે પ્રણામ કરે. એ સમયે એની નજર સીતા પાસે જાય, સીતાને જોઈ ભગવાન શ્રી રામચંદ્ર જેમ એક બાળક નાના એવા ધનુષને રમતા રમતા ઉપાડી લે, એમ ભગવાન શ્રી રામચંદ્ર ડાબા હાથેથી બિલકુલ આસાનીથી રમતા રમતા ધનુષને ઉપાડી પ્રતંચ હાથમાં લઈ જેવો ભગવાન શ્રી રામચંદ્ર પતંજલિ ચડાવવા જાય, પતંજલિ ચડાવવાની સાથે જ ભગવાન શ્રી રામચંદ્ર હાથમાં શિવ ધનુષ તૂટી ગયું. ભયંકર અવાજ, સૂર્ય પૂર્વ થી પશ્ચિમ વયો ગયો. દિગ્પાલ ચક્કર કાપવા માંડ્યા, સમુદ્રમાં મોજો આવવા માંડ્યો, પર્વતોના શિખરો તૂટવા માંડ્યા, દેવતાઓના કાન ફાટી ગયા, ધરતી ધ્રુજવા લાગી, નગર નિવાસીઓ પ્રતીક્ષા કરવા માંડી, અભિમાની રાજાઓનું અભિમાન તૂટ્યું, સીતાઓની સીતાજીની પ્રતીક્ષા તૂટી, મંદોદરીની બંગડી તૂટી. અને આમ ભગવાન શ્રી રામચંદ્ર જોયું ધનુષ તૂટ્યું છે, બધા જય જયકાર કરવા માંડ્યા. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી.
સીતારામ રામ રામ સીતા રામ રામ રામ, સીતારામ રામ રામ સીતારામ રામ રામ.
ભગવાન શ્રી રામચંદ્ર ના લગ્ન થવા જઈ રહ્યા છે. સીતાજી એ વરમાળા ભગવાન ના ગળામાં નાખી છે. સૌ લોક પ્રાર્થના કરી
સીતારામ.
ભગવાન શ્રી રામચંદ્ર પરશુરામને શાંત કર્યા. ત્યારબાદ ચારેય ભાઈઓના વિવાહ. ભગવાન શ્રી રામચંદ્ર અયોધ્યામાં આવે. જો આવી રીતે કથા કહેવી હોય તો એક મિનિટમાં સમાપ્ત થઈ જાય, પણ એમાં કોઈ રસ ન આવે. ભગવાન શ્રી રામચંદ્ર અયોધ્યામાં રહે છે અને આખી અયોધ્યા સુખમય જીવન વિતાવે છે. એક સમયની વાત, એક સમય સબ સહિત સમાજા, રાજ સમાજ રઘુરાજ વિરાજા, રાય સુભાય મુકુટ કર લીનહા, વદન વિલોકી મુકુટ કર ચિન્હા. સ્વામીજી કહે છે કે એક સમયની વાત, રાજા દશરથ રાજ સિંહાસન ઉપર બેઠા હતા, એનો મુકુટ હલી ગયો. મુકુટને બરાબર કરવા મંત્રી પાસે કાચ મંગાવ્યો. કાચમાં જોયું રાજા દશરથના વાળ ધોળા થઈ ગયા છે. તરત એને વિચાર કરી લીધો કે હવે જ્યેષ્ઠ પુત્ર રામને રાજા બનાવી ભગવાનની ભક્તિનામાં સ્થિત થઈ જાઓ. જો શાસ્ત્ર બહુ સુંદર શીખવાડે. રાજા દશરથે જે દિવસે જોયું કે મારો એક વાળ ધોળો થઈ ગયો છે, હવે મારે બધું છોડીને ભક્તિ શરૂ કરી દેવી જોઈએ. એમ આપણા જીવનમાં વાળ ધોળા થતા હોય એ ભગવાનની એક નિશાની છે. ભગવાન મોકલે છે ખબર કે હવે ધોળા થયા, હવે તો ભક્તિમાં લાગો. પણ આપણે ધોળા થાય તો કાળા કરાવી દઈ. ભક્તિ કોઈ નથી કરતું. રાજા દશરથ તરત વશિષ્ઠજી પાસે ગયા, કીધું મારા જ્યેષ્ઠ પુત્રને રાજા બનાવવો છે, શું કરું, ક્યારે બનાવું. વશિષ્ઠજી કે બે કી વિલંબન કરી નૃપ, સાજીય સબુઈ સમાજુ, સુદીન સુમંગલ તબહી જબ રામ હોય યુવરાજુ. રામને રાજા બનાવવા માટે મુહૂર્ત જોવાનું હોય? અરે જે દિવસે રામ રાજા બનશે એ દિવસે બધા અનુકૂળ થઈ જશે. મુહૂર્ત વાર નક્ષત્ર બનાવો રામને રાજા. રાજા દશરથ મહેલમાં આવે, બધાને આદેશ આપે, કાલે સવારે રામનો રાજાભિષેક છે, બધા લોકો તૈયારી કરો. હવે કોને ખબર રાજા દશરથ એની નાની પત્ની કૈકેયીને કેવું ભૂલી ગયા છે. પણ એ સમયે કૈકેયીની સંગતિ દૂષિત મહિલાની સાથે થવાના કારણે મંત્રાએ એના કાન વૈરા. ભગવાન શ્રી રામચંદ્ર ને વાસ્તવમાં કૈકેયી બહુ પ્રેમ કરતી હતી, પણ મંત્રાના કાન ભરવાથી કૈકેયીના હૃદયમાં રામપત્રી દ્રોહ થઈ ગયો. રાજાને બોલાવ્યા, કોપ ભવનમાં બેઠા છે કૈકેયી. રાજા દશરથને કે તમે મને બે વરદાન આપ્યા હતા, મારે આજે જોઈએ છે. રાજા કે બે નહીં, 20 માંગી લે. કૈકેયી કે માંગી લે રોજ કયો છો, ક્યારે દીધા? આજે આપવા જ પડશે, બોલો શું જોઈએ છે. ત્યારે કૈકેયી કે હે પતિદેવ, પેલું વરદાન તમે રામને રાજા બનાવવા જઈ રહ્યા છો ને, તમે રામની બદલે ભરતને રાજા બનાવો. દશરથ કે કોઈ વાંધો નહીં, રામને તો ક્યારે રાજા બનવું જ નથી, આ તો મેં કીધું એટલે બન્યો છે, બીજું શું જોઈએ છે. કઈ કે રાજા, બીજું વરદાન સાંભળી તમારા પગેથી જમીન ખસી જશે, પણ તમારે આપવું જ પડશે. અને બીજું વરદાન જેવું કહે બીજું વર માગ્યું, જેમ એક હાથી મૂર્છિત થઈને જમીન ઉપર પડી જાય, એમ દસે દિશામાં રથ હાંકવા વાળો દશરથ મૂર્છિત થઈને. કયું વરદાન હતું?
તાપસવેશ વિશેષ ઉતાસી ચૌદહ વરીસ રામ વનવાસી. તાપસવેશ વિશેષ ઉદાસી ચૌદહ વરીસ રામ વનવાસી ચૌદહ વરીસ રામ વનવાસી.
રાજન, 14 વર્ષ માટે તમારા મોટા પુત્ર રામને તપસ્વીઓના વેશમાં વનમાં મોકલી દીધો. આટલું સાંભળતા રાજા દશરથ જમીન પર મૂર્છિત. આ સંસારનો ચક્રવર્તી સમ્રાટ રાજા દશરથ બંને હાથમાં હાથ જોડી કૈકેયીના ચરણોમાં કગરે છે, પ્રાર્થના વિનંતી કરે છે કે દેવી તારે જોતું હોય માંગી લે, પણ રામને મારાથી દૂર ન કર. તું જાણતી નથી રામ મારા પ્રાણ છે. રામ જ્યારે ઘરેથી નીકળી જશે મારા પ્રાણ નીકળી જશે. તું મને મારવા માંગે છે? તારું હૃદય આટલું કઠોર કેમ થઈ ગયું? તું તો રામને પ્રેમ કરતી હતી, આજે આટલો દ્વેષ કેમ થઈ ગયો છે? કઈ તને સાચું કહું છું, જો ત્યાં તારું બીજું વરદાન પાછું ન ખેંચ્યું, આ તે તારી બીજી માંગ પાછું નહીં ખેંચીશ, તો હું સાચું કહું છું, તું એક દિવસ લોહીના આંસુથી રોશ, આખી અવધ પૂરી દુખી થઈ જશે, ક્યારે શાંત નહીં રહી શકે. દેવી હજી કહું છું તું ના પાડી દે, પણ કઈક એકની બે નો થઈ, બસ રામને વનમાં મોકલો. રાત પૂરી થઈ ગઈ, બીજો દિવસ થયો, અને રાજા દશરથ મૂર્છિત થઈને પડ્યા છે. એ સમયે સુમંત્રીજા દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર આવે છે. જેવા ભગવાન શ્રી રામચંદ્ર આવે, પિતાજીની હાલત આવી, મારા પિતા જે સિંહની જેમ હાલતા હતા, સિંહની જેમ ગર્જના કરતા હતા, એવા પિતાશ્રી આવી સ્થિતિમાં ભગવાન શ્રી રામચંદ્રમાં હૃદયમાં બહુ દુઃખ થયું. પિતાજી તમે આવી સ્થિતિમાં કેમ, શું થયું, બોલો તમારે શું જોઈએ છે? તમે જે જોતું હોય તમને લાવી દઉં. પણ પિતાજી કઈ બોલે નહીં. કેમ બોલે? ત્યારે ભગવાન માતાના ચરણોમાં પ્રણામ કરે કે માતાજી, તમે તો મને બહુ પ્રેમ કરો છો, પિતાજી કઈ બોલતા નથી, તમે કહો પિતાજીની આવી સ્થિતિ કેમ છે? ત્યારે કહી કહી કે રામ, મેં બે વરદાન માંગ્યા છે, ભરતને ગાદી અને તને વનવાસ. 14 વર્ષ માટે તારે તપસ્વીઓના વેશમાં વનવાસમાં જવાનું છે. આટલું કહેતા ભગવાન કે બસ બસ માં, આટલી નાની એવી વાતમાં પિતાજી મૂર્છિત થઈ ગયા. અરે 14 વર્ષ તો હું 14 મિનિટમાં પાછો આવીશ, એમાં આટલું દુઃખ કરવાની શું જરૂર છે? જો આને પુત્ર કહેવાય. પિતાજીને સમજાવ્યું, પિતાજી તમે ડરો નહીં, હું હમણે કાલ હવારમાં પાછો. આટલું કહી ભગવાન શ્રી રામચંદ્ર એમની માં કૌશલ્યાને પ્રણામ કરી આશીર્વાદ દેવા જાય. એ સમયે જોયું કે રામ હજી નાયા નથી અને કૌશલ્યા રામના રાજતિલકની તૈયારી હાથમાં પૂજાની થાળી હતી. અને રામને જોઈને કે બેટા બેટા, તું હજી આવા વસ્ત્રમાં છો? આજે તું રાજા બનવાનો છે, જલ્દી જલ્દી તૈયાર થા. ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર પોતાની માને કહે છે કે માં, જો આજનો કોઈ પુત્ર હોત ને તો એમ કીધો કે ઓલી સોતેલી માએ મને જંગલમાં મોકલ્યો છે. પણ ભગવાનની મર્યાદા તો તમે જુઓ, કેટલા મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાન કહી શકે કે ઈર્ષાળુ એ દ્વેષી માએ મને જંગલમાં મોકલ્યો છે, પણ ભગવાન સૌમ્ય સ્વભાવમાં કહે છે કે માતાજી, પિતા દીન મોહે કાનન રાજુ, તમે હવે આ રાજતિલકની તૈયારી ન કરો. પિતાએ મને જંગલનો રાજા બનાવ્યો છે. મારા પિતાએ જોયું કે રામ બહુ ગુણવાળો છે, એનામાં બહુ ગુણ છે, તો પિતાજીએ જોયું કે આ નાના એવા અયોધ્યાનો શું રાજા બનાવું. પિતાજીએ મને બહુ મોટા જંગલનો રાજા બનાવ્યો છે. પિતા દીન મોહે કાનન રાજુ, કેટલા પ્રેમથી કહે છે. આટલું સાંભળતાની સાથે કૌશલ્યાના હાથમાંથી થાળી પડી. રામ, આ તું શું બોલે છે? તારા વિરહમાં અમે મરી જશું, અમે નહીં જીવી શકીએ. કરુણ દ્રશ્ય છવાઈ ગયું છે. ભગવાન શ્રી રામચંદ્ર માને ધીરજ આપે છે. વાત સાંભળતા સીતાદેવી પણ આવ્યા. ભગવાન શ્રી રામચંદ્રને કે પ્રભુ, હું પણ તમારી સાથે આવીશ. ભગવાન કે હું જાઉં છું અને તું સાસુ સસરાની સેવા કરજે. અને ત્યાં જંગલમાં બહુ ખૂંખાર પ્રાણીઓ હોય, તું આવીશ તો ડરી જઈશ, તું નહીં જીવી શકે. સીતાજી કે નહીં, હું તમારી સાથે જ આવીશ. ભગવાન વારંવાર સમજાવે, રઘુનાથ વારંવાર સમજા રહે હૈ કે પ્રિય, વહાં પર પથ્થર હોતે હૈ, કંકર કાંટે હોતે હૈ, આપકે પાંવ મેં ચોટ લગ જાયેગી. મુજે પતા હૈ, દો ચીજ કો છોડકર તીસરી જગહ પર આપને કહીં ચરણ નહીં રખા હૈ. સત્ય વાત હૈ ભક્તો, સીતાજીને દો જગહ પર ચરણ રખે થે, એક ચરણ નરમ નરમ ગાલીચે કે ઉપર ઓર દૂસરા ચરણ અપને પિતા જનક કી પીઠ કે ઉપર. કભી કંકર પથ્થર દેખા નહીં થા. પણ ભગવાન શ્રી રામચંદ્ર બહુ સમજાવે, સીતા સમજે નહીં. સીતાજીએ કીધું કે જ્યારે હું ઘરેથી મારા માં અને પિતા મને વિદાય આપતા હતા ત્યારે મને એટલું જ કીધું હતું કે રામ સુખમાં હોય કે દુઃખમાં હોય પતિનો સાયો ક્યારેય છોડતી નહીં. અને સીતાજી કહે છે, જીવ બીનું દેહ નદી બિન વારી, એ સહી નાથ પતિ બિન નારી.
જીવ બીનું દેહ નદી બિન વારી, જીવ બીનું દેહ નદી બિન વારી, એ સે નાથ પતિ બિન નારી, એ સે નાથ પતિ
બિન નારી. પ્રભુ, જેમ પ્રાણ વગર આ દેહ કઈ કામનું નથી, જેમ જળ વગર નદી કઈ કામની નથી, એમ પતિ વગર આ પત્ની અધૂરી છે, નકામી છે. તમે વયા જશો, હું નહીં જીવી શકું. સીતાની પ્રાર્થનાથી ભગવાન શ્રી રામચંદ્ર સીતાજીને રજા આપે. રામ અને સીતા વનમાં જવા માટે તૈયાર. ઈ જ સમયે શેષનો અવતાર લક્ષ્મણજીને ખબર પડતા જ ક્રોધિત થઈ દોડતા દોડતા ભગવાન શ્રી રામચંદ્ર પાસે આવે. પ્રભુ, તમારે વનમાં નથી જવાનું, હું કહું છું. કોણે તમને વનમાં જવાનું કીધું? બોલ્યા, દશરથે. પિતાજી કહેવાનું ભૂલી ગયા. બોલો, નપુંસક દશરથ જે એની પત્નીની વાતમાં આવી ગયો, હમણે હું જાઉં છું અને મારી નાખું, તમને વનવાસ આપે? વિવેક ભૂલી ગયા. ભગવાન શ્રી રામચંદ્ર કે, બસ લક્ષ્મણ, બસ, તું પિતાજીને આવું કહે છો? તારે જો આવું જ કેવું હોય તો આજથી તું મને ભાઈ નહીં કહેતો. લખન, તને ખબર નથી આપણા પિતા કેટલા ધર્મ સંકટમાં ફસાયેલા છે. એક બાજુ પુત્રનો પ્રેમ છે, પુત્ર સિવાય રહી નથી શકતા, અને બીજી બાજુ એનું વચન છે, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. એક બાજુ વચન, બીજી બાજુ પુત્રનો પ્રેમ. ધર્મ સંકટમાં ફસાયેલા પિતાની વિશે તું આવું બોલે છો? આજથી મને ભાઈ નો કહેતો. લક્ષ્મણજી બંને હાથ જોડી ભગવાનને રામ પ્રાર્થના કરે, પ્રભુ તમારે જો વનમાં જવું હોય તો હું પણ તમારી સાથે આવીશ. ભગવાન શ્રી રામચંદ્ર વારંવાર ના પાડે, પણ છતાંય અંતે ભગવાન કે, ઠીક છે, તારે આવવું જ હોય તો તારી માને પૂછી આવું. સુમિત્રા જો રજા આપે તો તું મારી સાથે આવી શકે. ગોસ્વામીજી લખે છે કે લક્ષ્મણ માં સુમિત્રા પાસે જઈ રહ્યા છે, પણ એના પ્રત્યેક કદમ યુગની સમાન વીતી રહ્યા છે. લક્ષ્મણજી મનમાં વિચારે છે કે માં ના પાડશે તો હું પ્રભુ સાથે નહીં જઈ શકું, પ્રભુની સેવા નહીં કરી શકું. ત્યારે લક્ષ્મણ સુમિત્રા પાસે પહોંચ્યા છે. સુમિત્રાને બંને હાથ જોડીને પ્રાર્થના કરે, માતાજી હું તમારી પાસે કંઈક માંગવા આવ્યો છું, બેટા શું જોઈએ છે? ત્યારે લક્ષ્મણ કે માતાજી, મારા ભાઈ રામ 14 વર્ષ માટે વનમાં જઈ રહ્યા છે, મારે એમની સેવા કરવા માટે એમની સાથે વનમાં 14 વર્ષ માટે જવું છે, તમે મને પરવાનગી આપો, તમે મને આદેશ. ગોસ્વામી કહે છે, આટલું સાંભળી સુમિત્રાજી તો ખીજાઈ ગયા કે લખન, તારો ભાઈ અનંત કોટી બ્રહ્માંડનો નાથ 14 વર્ષ માટે વનમાં જતો હોય અને તારે એની સેવા કરવી છે, મને પૂછવાની જરૂર છે? મને પૂછવાની કાંઈ જરૂર નથી લખન, તું જા 14 વર્ષ માટે રામની સાથે રહેજે અને હૃદયથી એની સેવા કરજે. આજે મને ગર્વ થઈ રહ્યો છે બેટા, આજ સુધી હું મારી જાતને પુત્ર વાળી નહોતી સમજતી, પણ આજે તું રામની સેવા કરવા માટે જઈ રહ્યો છો, સંસારની બધી સ્ત્રીઓને હું કહી શકું કે આજે હું પુત્ર વાળી થઈ ગઈ. કારણ કે આ સંસારમાં જેના પુત્રો રામ અને કૃષ્ણના ભગત હોય ને, એની માં જ પુત્ર વાળી કહેવાય. જેના સંતાનો રામ અને કૃષ્ણના ભગત ન હોય એની કરતા તો પથ્થર પાળો હાળો પડે. કારણ કે અભક્ત સંતાન પોતાની માતા પિતાની આયુ કાપવા માટે જ પેદા થાય છે. ગર્વની સાથે સુમિત્રા કહે છે કે આજે હું પુત્ર વાળી થઈ ગઈ. પુત્રવતી જુબતી જગ સોઈ, રઘુપતિ ભગત જાતો સિદ્ધ હોઈ. પુત્રવતી જુબતી જગ સોઈ, ધન્ય થઈ ગઈ આજે હું, આજે હું પુત્ર વાળી થઈ ગઈ. પુત્રવતી જુબતી જગ સોઈ, રઘુપતિ ભગત જાતો. આ આજે હું પુત્ર વાળી થઈ ગઈ, કારણ કે તું રામની સેવા કરવા માટે જઈ રહ્યો છે. ઈ માને ધિકાર છે. આપણે સંસારમાં જોઈને ઘણા પુત્રોને ભક્તિ કરવી હોય, ભગવાનની સેવા કરવી હોય, પણ આ સંસારની માં પુત્રને ભક્તિ કરવાથી રોકતી હોય. ઈ માં નથી, ભાગવત અને રામાયણ પ્રમાણ છે. ઈ જ માં છે જે પોતાના પુત્રોને ભક્તિ આપે છે. સુમિત્રા લક્ષ્મણને મનાવે છે. લક્ષ્મણ, શું તું એમ સમજે છો કે રામ એના કર્મને કારણે વનમાં જાય છે? નહીં, એ તો બ્રહ્મ છે, એને ક્યારેય કર્મની સજા નથી હોતી. શું તું એમ સમજે છો કૈકેયે વનવાસ આપ્યો એટલે રામ વનમાં જાય છે? નહીં, કૈકેયી જેવી સાધારણ સ્ત્રી કોઈને વનવાસ ન આપી શકે. રામને વનવાસમાં જવાનું એક જ કારણ છે, એ તારી ઉપર કૃપા કરવા માંગે છે, એ તારી ઉપર અનુગ્રહ કરવા માંગે છે, તને સેવા દેવા માંગે.
તુમરે હી ભાગ રામ વન જાય, દૂસર હે તાત કછુ નાહી.
આવ વનમાં જાઓ અને રામ અને સીતાની, રામ અને તારી ભાભી સીતાની સેવા કરજો. આજે હું તને કહું છું કે રામ જ તારા પિતા છે અને સીતા જ તારી માં છે.
તાત તું મારી માં તું બે દેહી, પિતા રામ સબ ભાતી સ્નેહી.
સીતા જ તારી માં છે અને રામ જ તારા પિતા છે. અને રામની સેવા કરવી એ જ તારો સૌથી મોટો ધર્મ છે. તારી માટે ત્યાં જ અયોધ્યા છે જ્યાં રામ ઉભા હોય, કારણ કે દિવસ ત્યાં હોય જ્યાં સૂર્ય ઉગે.
અવધ જહાત રામ નિવાસુ, કહી દિવસુ જહવાનુ પ્રકાશુ.
સુમિત્રાજી લક્ષ્મણને સમજાવે કે બેટા રામની સેવા કરજે, અને એવી રીતે સેવા કરજે, એવી સેવા કરજે કે એક સેકન્ડ માટે પણ રામને અયોધ્યા યાદ ન આવે. સેવા કરજે અને સેવામાં ઈર્ષાની ભાવના, અભિમાન અને અહંકારની ભાવના નહીં લાવતો. રાગ રોષ અને ઈર્ષા ત્યાગી ભગવાનની સેવા કરજે.
રાગ રોષુ ઈર્ષા મદ મોહ જની સપને હું ઇનકે બસ હો. પુત્રવતી જુવતી જગ સોઈ, રઘુપતિ ભગત જાત સુખ હોઈ.
આજે હું માં થઈ ગઈ, આજે હું પુત્ર વાળી થઈ ગઈ, કારણ કે મારો પુત્ર રામની સેવામાં જઈ ગયો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ
કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
કારણ કે મારો પુત્ર રામની સેવામાં જઈ રહ્યો છે, સૌભાગ્ય પ્રાપ્ત કરી ભગવાન શ્રી રામચંદ્ર અયોધ્યા છોડીને નીકળે છે. અયોધ્યાના બધા લોકો, અવધવાસીઓ રડે છે. ભગવાન શ્રી રામચંદ્રને સુમંત્રજી મૂકવા જાય, રથમાં બેસાડે. તમસા નદીના કિનારે એક રાત વિસામો કરે. ત્યારબાદ શ્રીંગવેરપુર પહોંચે. શ્રીંગવેરપુરમાં નિષાદરાજની સાથે મિલન થાય. એક રાત ત્યાં વિસામો કરે. બીજા દિવસે સવારે ભગવાન શ્રી રામચંદ્ર ઉઠીને ચાલતા થાય, પણ વચ્ચે ગંગા નદી પડે. ભગવાન શ્રી રામ, લખન અને સીતા ઊભા છે. ગંગા નદીને પાર કરવી છે, પણ નદીને પાર કરવા માટે કોઈ નાવિકને ગોતી રહ્યા છે. ભગવાન વિચારવા મળ્યા, અહીંયા કોઈ નાવ છે જ નહીં. ત્યાં ભગવાને દૂરથી જોયું કે વચ્ચે એક નાવ ઓલા કિનારે ઓલા કાંઠે એક નાવિક નાવ લઈને ઉભો છે. એ નાવિક બીજું કોઈ નહીં, કેવટ હતો. કેવટ નાવ લઈને ઉભો તો ભગવાને ઈશારો કર્યો તો દૂરથી કેવટે કીધું, ભગવાન કે કેવટ કે. આમ ઈશારા થયા. ગોસ્વામીની ભાષાને જો બહુ વિચાર કરો ને તો આવું ખબર પડે. ભગવાનને પૂછ્યું, કેમ અહીં નથી આવતો? ગોસ્વામી કે, માંગી નાવ ન કેવટ આના. ભગવાને નાવ માંગી પણ કેવટ નો આવ્યો. ભગવાન કે, શું વાંધો છે? કેવટ કે, કહી તુમાર મરમુ મેં જાન, હું તમારો મરમ જાણું છું. ભગવાન કે, મારામાં શું તકલીફ છે? કેવટ કે, તમારામાં કોઈ તકલીફ નથી, તમારા પગમાં કઈ તકલીફ નથી, પણ તમારા પગની નીચે જે રજ છે એમાં બહુ મોટી તકલીફ છે. શું તકલીફ છે? પ્રભુ, મેં સાંભળ્યું છે કે થોડા વર્ષો પહેલા તમે જંગલમાં જતા હતા અને તમારા ચરણની રજ એક પથ્થર ઉપર પડીને નારી બની ગઈ, તો જો તમે મારી નાવમાં બેસશો અને મારી નાવ જો નારી બની ગઈ તો એકને લઈને હું પરેશાન છું, આ બીજી આવશે કેમ જીવન જીવીશ? પરેશાન. એટલે આ વાત જવા દો. ભગવાન કે, તો કઈ ઉપાય ખરો તારી પાસે? કેવટ કે, કોઈ ઉપાય નથી. લક્ષ્મણજી ક્રોધિત થાય. કેવટ કે, લક્ષ્મણ ભલે બાણ કાઢે, હું કસમ ખાઈને કહું છું, જ્યાં સુધી તમારા ચરણ નહીં ધોઉં ત્યાં સુધી તમને પાર નહીં કરાવું. ભલે હું મરી જાઉં, શહીદ થવા માટે તૈયાર છું, મરવા માટે તૈયાર છું, પણ ચરણ ધોયા વગર તમને ઓલા પાર નહીં પહોંચાડે. ભગવાન હસતા હસતા કે, કોઈ વાંધો નહીં કેવટ, તારી ઈચ્છા છે ચરણ ધોવાની તો ધોઈ લે. ભગવાન શ્રી રામચંદ્રના ચરણ આગળ કરે અને કેવટ ઘરેથી એક પાત્ર લઈને આવે, ભગવાનના ચરણ ધોવે. ભગવાનના ચરણ ધોઈ પછી કેવટ ભગવાન કે, એક મિનિટ તમે ઉભા રહેજો. કેવટ ઘરે જાય, દોટ મૂકે અને ઘરેથી પત્ની અને ચાર પાંચ છોકરાઓને લેતા આવે. પત્નીને કે, ચલો તમે ધો. પુત્રને કે, બધાએ ધો. ગોસ્વામીજી કહે છે કે, કેવટ ભગવાનને આ કાંઠેથી ઓલા કાંઠે પહોંચાડે એની પહેલા તો કેવટ એના પત્ની છોકરાઓને પિતૃને લઈને ભગવાનના ધામમાં પહોંચી ગયો. સંસાર સાગર પાર થઈ ગયો ભગવાનના ચરણ ધોઈ. કેવળ ભગવાનના ચરણ ધોઈ રહ્યો છે. સ્વર્ગમાં ઉભેલા દેવતાઓ વિચાર કરે છે કે, વાહ, અમે આટલું ભણ્યા, ભણી ભણીને ચોપડા ફાડી નાખ્યા, છતાંય આવી બુદ્ધિ તો મરમ ક્યારે આવી જ નહીં. પણ આ ગામનો ગવાર જે ક્યારેય સ્કૂલમાં ગયો નથી, છતાંય ભગવાન એના હાથેથી ભગવાનના ચરણ ધોવે છે. કેવટે ભગવાનના ચરણ ધોયા પછી કેવટે કીધું, ઉભા રહેજો ભગવાન, મારે તમને તેડવાના છે, ખંભે બેસી જાઓ. લક્ષ્મણ કે, આ વાત નહોતી થઈ, આપણી ચરણ ધોવાની વાત થઈ હતી, ઉપાડવાની વાત નહોતી થઈ. તો કે, કોઈ વાંધો નહીં, તમે હાલશો તો ફરીથી માટી લાગશે, ફરીથી મારે ધોવા પડશે. લક્ષ્મણ કે, આ કલાક કરશે, ધોશે તો, ઉપાડ ઉપાડ. કેવટે કીધું, ભગવાન ખંભે બેસી જાઓ. ભગવાનને ખંભે બેઠાડ્યા અને ભગવાન શ્રી રામચંદ્રને લઈ નૌકા પાસે લાવ્યા. ભગવાન શ્રી રામચંદ્ર, લખન અને સીધા નૌકામાં સવાર થયા. કેવટ નાવ ચલાવવાનું પ્રારંભ કરે પણ કેવટે હવે નાવ અહીંયાથી ત્યાં ચલાવવામાં 10 મિનિટ થાય પણ કેવટે 1 કલાક કર્યો. અને એ નાવ નદીની વચ્ચે હાંકતો રહે, ગોળ ગોળ ફરાવતો રહે. અને લક્ષ્મણ એટલા ક્રોધિત થાય કે, આ રામ નો તો આને પરલોક પોગાડી દે. પણ ભગવાન એને શાંત રાખે. કામ કઢાવવાનું છે ને એટલે શાંત રહેવું જોઈએ. ભગવાન કે, કેવટ તું કેમ આમનામ વચ્ચે વચ્ચે ચક્કર ખવડાવે છો, અમને પહોંચાડી દે ઓલા કાંઠે. ત્યારે કેવટે કીધું, બસ પ્રભુ, બસ આટલા ચક્કર ખાધા એમાં થાકી ગયા? આ જીવ 84 લાખના ચક્કર ખાય છે, હું નહીં થાક્યો હોય એ જ તમને પ્રાર્થના કરું છું કે હવે અમે થાક્યા છીએ, અમને ઓલા પાર પહોંચાડી દો પ્રભુ, ઓલા પાર પહોંચાડી દો. આમ કેતા કેવટ નાવને કિનારા ઉપર લાવે છે. જેવો કેવટ કિનારા ઉપરથી ઉતરે, ભગવાન શ્રી રામચંદ્ર ઉતરે, સીતા અને લખનલાલ ઉતરે, ભગવાન કોઈની પાસે મફતમાં કામ કરાવવાનું જાણતા નથી. ભગવાનને વિચાર થયો કે આને કંઈક દેવું જોઈએ. સીતાજીએ ભગવાનને મદદ કરતા હાથમાંથી સોનાની અંગૂઠી આપી અને કેવટને કીધું, કેવટ આ તારી ઉતરાય, તું લઈ લે, આ તારી મજૂરી છે. ત્યારે કેવટે કીધું, પ્રભુ મારે કાંઈ નથી જોતું. નહીં, ભગવાને કીધું લઈ લે, કારણ કે તે મહેનત કરી છે, તારું મહેનતનું મહેનતાણું છે આ. કેવટ કે, નાથ મારે કાંઈ નથી જોતું. હે નાથ, હે પ્રભુ, આજે તમારા દર્શન થઈ ગયા, તમારો અનુગ્રહ પ્રાપ્ત થઈ ગયો. જ્યારે ભગવાન બહુ કે કેવટ લઈ લે, કેવટ લઈ લે, ત્યારે કેવટ આટલું જ કે,
નાથ આજ મેં કાહું ન પાવા દોષ દુઃખ દારિદ્ર ગાવા.
આજે મને બધું મળે, આજે મારા જીવનના બધા દુઃખ અને દારિદ્રતા સમાપ્ત થઈ ગઈ છે. નાથ, હું હજારો જન્મ મારા ત્યાં અને હજારો જન્મથી મહેનત કરતો આવ્યો છું, પણ હજારો જન્મની મહેનતનું મહેનતાણું તમારા દર્શન રૂપે આજે મને પ્રાપ્ત થઈ ગયું.
બહુત કાલ મેં કીની મજૂરી, આજ નહીં બની બની ભૂરી.
હે પ્રભુ, મારે કાંઈ નથી જોતું, જો તમારે આપવું જ હોય, માંગે છે.
અબ કછુ નાથન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. અબ કછુ નાથન કચ્છનાથન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે.
કચ્છનાથન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ
તોરે.
બારંબાર પ્રાર્થના કરે ભગવાન શ્રી રામચંદ્ર, બારંબાર કે, કેવટ લઈ લે તું. પણ કેવટ ના મુખેથી એક જ શબ્દ,
નાથ આજ મેં કાહું પાવા દોષ દુઃખ દારિદ્રતા. બહુત કીન પ્રભુ લખન સિય, નહીં કછુ કેવટ ને. બહુત કીન પ્રભુ લખન સિય, નહીં કછુ કેવટ ને.
બહુત કીન પ્રભુ લખન સિય, નહીં કછુ કેવટ ને.
विदा कीन करो यायतन भक्ति विमल भर ले नाथ आज में काहूं पावा हरे कृष्णा
कृष्णा कृष्णा
हरे 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 राम हरे राम 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 हरे हरे।
हे प्रभु तुम्हारा दर्शन प्राप्त थे गया, तुम्हारो अनुग्रह प्राप्त थे गया, मारे काई नहीं जोतू, तुम्हारे जो देवू जो होय तो जब तमे 14 वर्ष माटे वन में जाओ छो, जारे तमे पाचा फरो त्यारे फरी थी तमे मारी नाव में बेसजो અને તમે મને દર્શન આપજો। અબ કછુ નાથન ચાહીએ મોરે દીન દયા અનુગ્રહ તો फिरती बार मोही जो कछु देवा सो प्रसाद में शीर धरी लेवा। परिवार आओ ते मने दर्शन आपजो, आटलू कही भगवान ने विदाय आपी। भगवान श्री रामचंद्र आगळ वध्या, ભરદ્વાજ ઋષિનાથ આશ્રમે જાય। ભગવાન શ્રી રામચંદ્ર આગળ વધે, ભરદ્વાજ ઋષિના આશ્રમે, વશિષ્ઠ ઋષિના આશ્રમે, શ્રી વાલ્મીકીજીના આશ્રમે જાય। ત્યાંથી પંચવટીમાં ભગવાન પોતાની ઝોપડી બાંધે, પંચવટીમાં રાવણ દ્વારા સીતાનું હરણ થાય। ભગવાન શ્રી રામચંદ્ર સીતાના વિરહમાં દર દર ભટકે, રોવે, ભટકતા ભટકતા ભગવાન શ્રી રામચંદ્ર કિષ્કિંધા નામક સ્થાનમાં પહોંચે। કિષ્કિંધામાં સુગ્રીવજીની સેવા કરતા હનુમાનજીનું મિલન થાય। હનુમાનજી ભગવાનની પરીક્ષા લે, રામ લક્ષ્મણને ખંભા ઉપર બેસાડી સુગ્રીવ પાસે લઈ જાય, મિત્રતા કરે। મિત્રતા કરી ભગવાન શ્રી રામચંદ્ર દ્વારા બાલીનો વધ થાય। સુગ્રીવજી ભગવાન શ્રી રામચંદ્રને મદદ કરવા માટે પોતાની સેનાના 4 વિભાગ કરે, ભારતના ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમમાં પોતાની સેનાને મોકલે। બહુ જ્યારે વિચાર કરીએ ત્યારે સુગ્રીવજીએ જે સેના બનાવી એમાં દક્ષિણ બાજુ જે સેના મોકલી એ બહુ મજબૂત સેના હતી, વન સાઈડ ટીમ થઈ ગઈ હતી। કારણ કે દક્ષિણ ભારતમાં સેના ગઈ એમાં જામવંત હતા, એમાં અંગદ હતા, એમાં હનુમાનજી હતા, આ એકથી એક પરાક્રમી દક્ષિણમાં હતા। અને દક્ષિણ ભારતમાં જ સીતાજીનો પતો લાગ્યો, સંપાતિ મળ્યા। સંપાતિ દ્વારા કહેવામાં આવ્યું કે સીતાજી લંકામાં છે। રાવણ સીતાજીનું હરણ કરીને જતો હતો, સીતાજી લંકામાં છે। ત્યારબાદ હનુમાનજી લંકામાં જાય, સીતાજીને જોવે, લંકામાં જઈ લંકાનું દહન કરી હનુમાનજી પાછા ફરે। જો કથા તો આવી રીતે પણ થઈ શકે, આપણને બધું ફાવે છે, એક મેસેજ આવ્યો એટલે મારે એ પ્રમાણે ચાલવું જ રહ્યું। ઠીક છે, કોઈ વાંધો નહીં, પછી ક્યારે રામકથાનું શ્રવણ કરશું। લંકા દહન કરી હનુમાનજી પાછા ફરે, ભગવાન શ્રી રામચંદ્રને ખબર આપે, પછી રામની સમસ્ત સેના સમુદ્ર પાસે આવે। લક્ષ્મણ કે પ્રભુ એક બાણ ચડાવો, આ સમુદ્ર રસ્તો આપી દેશે। ભગવાન કે એમ ન કરાય, આપણે નમ્રતાથી કામ લેવું જોઈએ। ભગવાને કીધું ઉપવાસ કરીશ, લખમણ કે આપણે ઉપવાસ ન કરવાના હોય, આપણે ઓર્ડર કરવાનો હોય, આદેશ દેવાનો હોય. ભગવાન કે આપણે મર્યાદા પુરુષોત્તમ છે, ઉપવાસ કરીશ. ભગવાન એક દિવસ ઉપવાસ કરે, બીજો દિવસ, ત્રીજો દિવસ ધારે થાય. ભગવાન શ્રી રામચંદ્ર જીવનમાં પહેલી વાર ક્રોધિત લક્ષ્મણને બોલાવે, લક્ષ્મણ સર્પ જેવા મારા બાણ ને ધનુષ લઈ આવો. લક્ષ્મણ કે પેલા જ કહેતો હતો કે આપણે આ ન કરવાનું હોય. આજે આ સંસારે, આજ સુધી આ સંસારે રામનો પ્રેમ જોયો છે, આજે આ સંસાર રામનો ક્રોધ જોઈ લે છે. આટલું કહી ભગવાન શ્રી રામચંદ્ર અગ્નિ બાણનું આવાહન કરે અને જેવું ધનુષ ઉપર બાણ ચડાવે, સમુદ્ર ખોલવા માંડે ગરમ. સમુદ્રમાં રહેવા વાળા જળચર પ્રાણીઓ આકુલ વ્યાકુલ થઈ જાય અને એમાં સમુદ્ર દેવતા બ્રાહ્મણનું રૂપ લઈ ભગવાનના ચરણોમાં ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ તમે આ સમુદ્ર ઉપર સેતુ બાંધો, અમારી ઈચ્છા છે. સમુદ્રના કહેવાથી બધા વાનરો જંગલમાંથી ઝાડ પથ્થર લાવે, નલ નીલ એની ઉપર ભગવાન રામનું નામ લખે, પથ્થરને પાણીમાં મુકતા જ તરવા માંડે. જે ભગવાન સમુદ્રને પાર ન કરીએ કે પણ ભગવાનના નામના પ્રભાવથી આ સંસારના બધા લોકો સંસાર સમુદ્રને પાર કરી શકે. બોલો હરે કૃષ્ણા, હરે
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે.
રામ નામનો અદ્ભુત પ્રભાવ છે. સેતુ બંધાણો, સમસ્ત સેના સેતુથી પાર થઈ લંકામાં પહોંચી, એક પર્વત નીચે વિસામો લીધો. બીજા દિવસે સવારે ભગવાન શ્રી રામચંદ્ર જાગી જામવન સાથે મંત્રણા કરે. ભગવાનનો હજી વિચાર હતો કે રાવણને મારો નથી, જો સીતાને પાછી આપી દે. ત્યારે ભગવાન અંગદજીને મોકલે છે સંધિદૂત માટે અને અંગદજીનું પરાક્રમ એ અદ્ભુત છે. અંગદજી પાછા ફરીને કહે, પ્રભુ હવે આ રાવણને કોઈ નહીં સમજાવી શકે, આ રાવણને માત્ર તમારું બાણ જ સમજાવી શકશે. યુદ્ધ કરવાનું જ થાય છે આપણે. ભગવાન શ્રી રામચંદ્રે તેની સેનાના ચાર ભાગ કર્યા. કહેવાય છે કે રાવણ જે લંકામાં રહેતો હતો એના ચાર દ્વાર હતા, ચારેય દ્વારે ભગવાનની સેના ગઈ. કહેવાય છે કે યુદ્ધના પહેલા જ દિવસે રાવણની 50% સેના સમાપ્ત થઈ ગઈ. ત્યારબાદ બીજા દિવસે મેઘનાદ યુદ્ધમાં આવ્યો, લક્ષ્મણને બાણ મારી મૂર્છિત અને હનુમાનજી લક્ષ્મણને જીવિત કરવા માટે લંકાથી અહીંયા ભારતમાં આવે. હિમાલયમાંથી સંજીવની બૂટી ન મળતા આખો પહાડ જ લઈને જાય અને એ સંજીવની બૂટી દ્વારા લક્ષ્મણજી જ્યારે જીવિત થયા ત્યારે ભગવાન શ્રી રામચંદ્રને એક ઉદ્ગાર છે કે હનુમાનજી હનુમાનજી આજ આપકે ચરણ પકડને કે મન હો રહે હનુમાન. હમારે રઘુકુલ કી 71 પેઢી નિકલ જાયેગી, પરંતુ હે હનુમંત, વો 71 પેઢી આપકી સેવા કરકે ભી આપકા ઋણ નહીં ચુકા પાયેગી, ક્યોંકિ આપને મેરે છોટે ભાઈ લખન કો જીવિત કિયા. ભગવાનની આંખમાં આંસુ. હનુમાનજી કે હું તો તમારો દાસ છું, સેવક છું. ત્યારબાદ રાવણ કુંભકર્ણને મોકલે પણ કુંભકર્ણનો વધ થાય, મેઘનાદનો વધ લક્ષ્મણજી દ્વારા થાય અને પછી હવે રાવણની સેનામાં એક રાવણ વધ્યો હતો. રાવણના જીવનમાં રાવણને ઘણા લોકોએ મનાવ્યો. સૌથી પહેલા એના મામા મારીચે મનાવ્યો કે ભગવાનની પત્નીને અપહરણ કરાય પણ ન માન્યો. ત્યારબાદ હનુમાનજીએ મનાવ્યો, એની પત્ની મંદોદરી 4 વખત મનાવે રામાયણમાં, એનો પુત્ર પ્રહસ્ત મનાવે, અંગદ મનાવે, ઘણા લોકો રાવણને મનાવે પણ માને નહીં. અને જે લોકો ભક્તને ભગવાનને મનાવવાથી નથી માનતા એને મરવું જ પડશે. મંદોદરી બહુ મનાવે છે પણ રાવણ મરતો માનતો નથી અને અંતે રાવણ મંદોદરીને કહીને નીકળે છે, મંદોદરી આજે આ પૃથ્વીનો ગોળો કાતોક તો મંદોદરીના પતિ વગર થઈ જશે, કાતોક તો કૌશલ્યાના પુત્ર વગર થઈ જશે, આજે બે માંથી એક નથી. આવી પ્રતિજ્ઞા કરી રાવણ ઘરેથી નીકળ્યો છે અને ભયંકર યુદ્ધ પ્રારંભ થાય છે. રામ સિયા રામ સિયા રામ જય જય રામ
રામ સિયા રામ સિયા રામ જય જય રામ.
ઓ મંગલ ભવન અમંગલ હારી રવહુ સુદશરથ અજિ બોલીએ સૌ લોકો ભગવાન કા નામ લીજે રાવણ કા વધ કરના હૈ. મંગલ ભવન અમંગલ પ્રભુ અમંગળોને નષ્ટ કરવા વાળા છે. ભક્તો આ વાક્ય શિવજીના મોઢેથી નીકળ્યું છે, સાક્ષાત દેવાદિદેવ મહાદેવના મોઢેથી ભગવાનના પરાક્રમની ચર્ચા કરે છે કે હે રામ, આ સંસારના બધા અમંગળોને નષ્ટ કરવા વાળા છે. ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે રાવણ જેવા અસુરોને વધ કરવા વાળા ભગવાન રામને હું પ્રણામ કરું છું. ગોસ્વામી તુલસીદાસ જી રાવણ નું પરાક્રમ ગણાવે છે, સાધારણ વ્યક્તિ નથી. રાવણ નો અર્થ થાય રાવતી ઇતિ રાવણ, જે પોતાના ભયથી લોકોને રોરાવે એને રાવણ કહેવામાં આવે છે. અને એનો પરિચય આપતા ગોસ્વામી કહે છે કે જયારે રાવણ ઘરેથી નીકળે, દશાનંદ રાવણ જયારે ઘરેથી નીકળે ત્યારે આ ધરણી ધ્રુજવા મળે. ચલત દશાનન ડોલતી અવની, ચલત દશાનન ડોલતી અવની, ધરણીને ધ્રુજાવા વાળો રાવણ ઘરેથી નીકળ્યો છે યુદ્ધ કરવા માટે. યુદ્ધ ભૂમિમાં બધાયા છે. રાવણ જયારે યુદ્ધમાં ગયો ત્યારે મંદોદરીને બધી પ્રકારના અપશુકન થવા મળ્યા. રાવણ માયનો નહોતો, રણ મેદાનમાં આવ્યો છે, ભયંકર યુદ્ધ ચાલુ થયું છે. ભગવાનની સેના રાવણ ઉપર તૂટી પડી. રાવણની સેના રામની સેના સાથે યુદ્ધ શરૂ છે. ભગવાન શ્રી રામચંદ્ર મારવાના બહુ પ્રયાસ કર્યા, એક થી એક પ્રયાસ. રાવણનો હાથ કાપે, હાથ કપાઈ જાય, ફરીથી જોડી જાય. રાવણના મસ્તક કાપે, ફરીથી જોડાઈ જાય. આમ તો ભગવાન બધું જાણતા હતા, પણ વિભીષણની પરીક્ષા લેવા માંગતા હતા. વિભીષણે કીધું, પ્રભુ રાવણની નાભીમાં અમૃત કુંડ છે, જ્યાં સુધી રાવણની નાભીને સુકાવવામાં નહીં આવે ત્યાં સુધી નહીં મરે. પરીક્ષા થઈ ગઈ. આટલું સાંભળતા જ દેવતાઓનું કાર્ય સંપન્ન કરવા માટે ઋષિઓ ઋષિમુનિઓના બુજાઈ ગયેલા યજ્ઞોને ફરીથી પુનઃ પ્રજ્વલિત કરવા માટે, દેશમાં કબાતી ગાયોનું રક્ષણ કરવા માટે, આર્ય સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિનું પાલન કરવા માટે ભગવાન શ્રી રામચંદ્રે જેવું તર્કસમાંથી બાણ કાઢ્યું. વાલ્મીકિ વર્ણન કરે, યમ તસ્મૈ પ્રથમં પ્રદાત્ અગસ્ત્યો ભગવાન ઋષિ બ્રહ્મદત્તમ મહદ્બાણમ અમોઘમ હૃદિ વીર્યવાન. અગસ્ત્ય ઋષિએ જે બાણ આપ્યું હતું, અમોઘ બાણ, એ ક્યારે ફેલ ન જાય એવું અમોઘ બાણ ભગવાન શ્રી રામચંદ્રે કાઢ્યું. ભગવાનના તર્કસમાંથી બાણ કાઢતા જ ધરતી ફાટવા લાગી, આકાશ ગરજવા લાગ્યું, રાવણના મસ્તક ઉપર ગીધ ડોલવા લાગ્યા, રાવણના હાથમાંથી ચક્ર અને ત્રિશુલ પડવા માંડ્યા, રાવણના પૈડા તૂટવા માંડ્યા, ઘોડાની લગામ તૂટવા માંડી, રાવણના મસ્તક ઉપરથી મુકુટ પડી ગયું, રાવણ નું ડાબું અંગ ફરકવા માંડ્યું. બધા પ્રકારના રાવણ ને અપશુકન થવા માંડ્યા. રાવણ સમજી ગયો કે આજે મારા જીવન નો અંતિમ દિવસ છે. ત્યારે ભગવાને ધનુષ ઉપર બાણ ચડાયું, કાન સુધી બાણ ખેંચ્યું છે. બ્રહ્માંડ ફાટવા માંડ્યું, બંને પક્ષ ધમાધાર યુદ્ધ જોઈ રહ્યા છે. ધરતી ડોલવા લાગી, સમુદ્ર ઉછળવા માંડ્યું, અપ્સરાઓના નૃત્ય બંધ થઈ ગયા. બ્રહ્માંડ ઉપરથી નીચે બધાના મુખમાં એક જ અવાજ, રાવણ નો વધ. તે સમયે ભગવાને ધમાધાર યુદ્ધ કરતા ધનુષ માંથી બાણ છોડ્યું છે. બાણ એક સાથે 31 બાણ, 10 બાણ રાવણ ના મસ્તક પર, 20 બાણ રાવણ ની ભુજા પર, 31 બાણ રાવણ ની નાભી પર. જયારે 31 બાણ રાવણ ને માર્યા ત્યારે ધણામ લઈને રાવણ પૃથ્વી ઉપર પડ્યો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કલ્પના કરજો ભક્તો, કથામાં રાવણ ને મારવામાં આટલો કષ્ટ થાય છે, ન્યા ભગવાનને રાવણને મારવામાં કેટલો કષ્ટ થયો હશે. શ્રી રામ જય રામ જય જય, શ્રી રામ જય રામ જય જય, શ્રી રામ જય રામ જય
જય,
નાચીએ સભી લોગ, ગાઈએ. રાવણ કા વધ હુઆ હૈ, ભગવાન કી વિજય હુઈ હૈ.